No me orientan, no lo siento. પૂજ્ય બહેનશ્રીના વચનામૃત છે, 36 નંબરનો બોલ છે. એ પહેલા પ્રવચન સારના જે છેલ્લી ગાથા છે આપણે 275મી ગાથા, એનો થોડોક સાર આપણે લઈએ છીએ. પ્રવચન સારની 275 છેલ્લી ગાથા છે. શાસ્ત્ર પૂરું થાય છે આપણે જે આ પ્રવચન સાર, એમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ જે વાત બતાવી છે. એમાં છેલ્લી જ ગાથામાં એનું મથારું એવું છે કે હવે ભગવાન કુનકુંડ આચાર્ય દેવ શિષ્યજનને શાસ્ત્રના ફળ સાથે જોડતા તકા શાસ્ત્ર સમાપ્ત કરે છે. આ પ્રવચન સાર જે છે એની જે 275 નંબરની ગાથા છે, એ એકચ્યુઅલી જે છેલ્લી 5 ગાથા છે એને પંચરત્ન કીધી છે. આ 271 થી 275 જે ગાથા છે એમાં એનું મથાળું જેવું છે કે હવે 5 રત્નો છે, અર્થાત 5 રત્નો જેવી 5 ગાથાઓ કહેવામાં આવે છે. એટલે આ 5 રત્નો એટલે કે સામૂહિક જે 5 ગાથા છે પ્રવચન સાની છેલ્લી ગાથા છે, એ ખરેખર તો 275 નહીં પણ 271 થી 275 એ ચારેયનો કનેક્ટેડ છે એકબીજા સાથે. તો એમાં આચાર્ય દેવ જે વાત બતાવી છે એ ખાસ કરીને એ શુદ્ધ ઉપયોગનું ફળ બતાવ્યું છે છેલ્લી ગાથામાં. પણ એની સાથે જે 5 રત્નો કીધા, રત્ન એટલે જે જળ રત્ન નહીં, હીરા માણેક જે જળ રત્ન છે એ નહીં, પણ પોતાનો જે શુદ્ધ આત્મા છે એ આ 5 ગાથાઓ દ્વારા આચાર્ય દેવે બતાવ્યો છે. તો એમાં જે 271મી ગાથા છે એમાં સૌથી પહેલા એ સંસાર તત્વ એને પ્રગટ કરે છે. આ 5 ગાથામાં પહેલી ગાથામાં સંસાર તત્વની વાત છે, બીજી ગાથામાં 272 ગાથા એમાં મોક્ષ તત્વની વાત છે, એના પછીની 273મી ગાથા છે એમાં મોક્ષ તત્વનું સાધન બતાવ્યું છે, અને 274મી ગાથા છે એમાં એ મોક્ષ તત્વનું સ્વરૂપ બતાવ્યું છે, અને છેલ્લી જે ગાથા છે 275મી એમાં શુદ્ધ ઉપયોગનું ફળ બતાવ્યું છે કે શુદ્ધોપયોગનું ફળ શું છે એ આચાર્ય દેવે બતાવ્યું છે. તો 271મી ગાથામાં જે આચાર્ય દેવે વાત કરી છે એનો અન્વયાર્થ આપણે લઈએ છીએ કે જેઓ ભલે તેઓ સમયમાં હોય તો પણ, જેઓ દ્રવ્યલિંગીપણે જીનમતમાં હોય તો પણ, આ તત્વ છે અર્થાત આમ જ વસ્તુ સ્વરૂપ છે એમ નિશ્ચયવંત વર્તતા થતા પદાર્થોને યથાતથપણે ગ્રહે છે, જેવા નથી તેવા સમજે છે, તેઓ અત્યંત ફળ સમૃદ્ધ અનંત કર્મફળથી ભરેલા એવા હવે પછીના કાળમાં પરિભ્રમણ કરશે. તો 271મી ગાથા છે પંચરત્નની જે પહેલી ગાથા છે એમાં આચાર્ય દેવે સંસાર પરિભ્રમણનું કારણ બતાવ્યું છે. આ સંસારનું કારણ શું છે? તો એમાં આચાર્ય દેવે એમ કીધું કે જે અવિવેકથી પદાર્થોને અન્યથા જાણે છે, સર્વજ્ઞ ભગવાને જે 6 દ્રવ્ય અને 9 તત્વનું સ્વરૂપ જે બતાવ્યું છે એ સ્વરૂપ રૂપે નહીં માનતા એનાથી વિપરીત સ્વરૂપે માનું તો કે એ આ સંસાર પરિભ્રમણનું કારણ છે. નીચે ટીકામાં દ્રવ્યલિંગી મુનિની વાત કરી છે આચાર્ય દેવે કે સામાન્ય રીતે જીવને શુભ ભાવની અને શુભ ફળની ઈચ્છા હોય છે, અને દુનિયામાં લૌકિકમાં પણ એવું માનવામાં આવે છે કે શુભ ભાવ કરતા કરતા ધર્મ થાય, અથવા તો શુભ ભાવ પોતે ધર્મ છે, અથવા તો શુભ ભાવ છે ધર્મનું કારણ છે, મોક્ષનું કારણ છે, એવી સામાન્ય રીતે લૌકિકમાં એવી માન્યતા પ્રવર્તે છે. અહીંયા પૂજ્ય ગુરુદેવ અને આચાર્ય ભગવંતોએ જે વાત બતાવી છે એમાં એમ કીધું છે કે દ્રવ્યલિંગી મુનિ હોય, અજ્ઞાની, એ ઉત્કૃષ્ટ પ્રકારના શુભ ભાવને કરતો હોય તો પણ એ મોક્ષ તત્વને પામતો નથી, કારણ કે એને નિજ આત્માનું ભાન નથી, પોતાના સ્વ સ્વરૂપનો આશ્રય નથી, પોતાના જ્ઞાયક સ્વભાવનું લક્ષ નથી, એનો મહિમા નથી, અને શુભ ભાવ કે ક્રિયાકાંડમાં જ પોતાનો ધર્મ માની પોતે પ્રવર્તે છે અને ઉત્કૃષ્ટ પ્રકારના શુભ ભાવ કરે છે. ઉત્કૃષ્ટ પ્રકારના શુભ ભાવના ફળમાં એ દ્રવ્યલિંગી મુનિ નવમી ગ્રેવેક સુધી પણ જાય, પણ પોતાના આત્માને સમજ્યા વગર, આત્માને જાણ્યા વગર, આત્માની પ્રતીતિ કર્યા વગર એ દ્રવ્યલિંગી મુનિ પણ ફળીને અનંતકાળ સુધી સંસારમાં રખડે છે. એ સંસાર પરિભ્રમણનું કારણ પોતાના શુદ્ધ જ્ઞાયક સ્વભાવથી ચ્યુત થવું, પોતાના જ્ઞાયક સ્વભાવમાંથી સરી જવું, એ અહીંયા બતાવ્યું છે. એટલે જે છ દ્રવ્યને નવ તત્વનું સ્વરૂપ ભગવાને જે બતાવ્યું છે એ સ્વરૂપે નહીં માનતા, અન્યથા સ્વરૂપ માનવું, એ જ ખરેખર આ સંસારનું કારણ આચાર્ય દેવે બતાવ્યું છે. એ ટીકામાં પણ લખ્યું છે કે જેઓ સ્વયં અવિવેકથી પદાર્થોને અન્યથા જ અંગીકૃત કરીને બીજી રીતે સમજીને આમ જ તત્વ છે એમ નિશ્ચય કરતા સતત એકત્રિત કરવામાં આવતા મહામોહમર્થી મલિન મનવાળા હોવાને લીધે નિત્ય અજ્ઞાની છે. તેઓ ભલે સમયમાં એટલે કે દ્રવ્યલિંગીપણે જીન માર્ગમાં સ્થિત હોય તો પણ પરમાર્થ સામાન્યને પામેલા નહીં હોવાથી ખરેખર શ્રમણાભાસ વર્તતા થકા અનંત કર્મફળના ઉપભોગ રાશિથી ભયંકર એવા અનંતકાળ સુધી અનંત ભવાંતરરૂપ પરાવર્તનો વડે અનવસ્થિત એટલે કે અસ્થિર વૃત્તિવાળા રહેવાને લીધે તેમને સંસાર તત્વ જ જાણવું. આ જ્ઞાયક સ્વભાવનો આશ્રય ગુરુદેવે બહુ જ વિસ્તારથી આપણને એ વાત સમજાવી છે. સમ્યક દર્શનની પ્રાપ્તિનો ઉપાય આચાર્ય દેવે જે આ સમયસાર આદિ જે શાસ્ત્રોમાં બતાવ્યો છે એકદમ સચોટ અને સરળ છે, અને એનો ગુરુદેવે બહુ વિસ્તારપૂર્વક આપણને માર્ગનું આખો વિશ્લેષણ આપણને કર્યું છે, બહુ ઇઝી કરી નાખ્યું છે કે પોતાના જ્ઞાયક સ્વભાવના આશ્રયે જ પોતાના જ્ઞાનથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. કોઈ પણ પ્રકારના શુભ ભાવ કે ક્રિયાકાંડ છે અથવા તો બીજી કોઈ રીતે એ મોક્ષની પ્રાપ્તિ થતી નથી, અને જે પોતાના જ્ઞાન સ્વભાવનો આશ્રય કરતો નથી એ જીવ એ અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. એટલે પહેલી જ ગાથામાં સંસાર પરિભ્રમણનું કારણ આચાર્ય દેવે એ પર પદાર્થ પ્રત્યેનું જે જીવનું વલણ છે પોતાના સ્વભાવમાંથી ચ્યુત થઈ પર પદાર્થમાં પોતાપણું માનવું એનો સંસારનું કારણ બતાવ્યું છે. એના પછીની ગાથા છે 272મી ગાથા, એ મોક્ષ તત્વ એમાં વાત કરી છે કે એનો અન્વયાર્થ છે કે જે જીવ યથાતથપણે પદોના અને અર્થોના એટલે કે પદાર્થોના નિશ્ચયવાળો હોવાથી પ્રશાંત આત્મા છે તે અને અયથાચાર રહિત છે તે સંપૂર્ણ સામાન્યવાળો જીવ અફળ એટલે કે કર્મફળ રહિત થયેલા એવા આ સંસારમાં ચિરકાળ રહેતો નથી, અલ્પકાળમાં મુક્ત થાય છે. તો અહીંયા એ 72મી ગાથામાં આચાર્ય દેવે એનાથી વિરુદ્ધ વાત બતાવી કે ભાઈ સંસારનું કારણ પદાર્થોનો અનિશ્ચય છે, તો મોક્ષનું કારણ શું છે? તો કે છ દ્રવ્ય અને નવ તત્વના પદાર્થનો યથાર્થ પ્રતીતિ એનો નિશ્ચય એ આ મોક્ષનું કારણ આચાર્ય દેવે બતાવ્યું છે કે જે જીવ યથાતથપણે એટલે જેમ છે તેમ પદોના અને અર્થોના એટલે કે પદાર્થોના નિશ્ચયવાળો હોવાથી પોતાને જે પોતાનો જ્ઞાયક સ્વભાવ આત્મા છે એ સહિતના બાકીના જે પાંચ દ્રવ્યો એટલે કે છ દ્રવ્યો અને નવ તત્વના સ્વરૂપનું જેમ છે તેમ સર્વજ્ઞ ભગવાને જે સ્વરૂપ બતાવ્યું છે તેમ એને માનતો હોવાથી એ પ્રશાંત આત્મા છે, એટલે કે પોતાનામાં ઠરી ગયેલો છે. અને અયથાચાર એટલે કે યથાર્થ આચરણ સહિત છે, જેનું આચરણ યથાર્થ છે, સાચું છે, તે સંપૂર્ણ સામાન્ય વાળો જીવ અફળ કર્મફળ રહિત થયેલા એવા આ સંસારમાં ચિરકાળ રહેતો નથી. ઈ જીવ સંસારમાં પછી લાંબો સમય પરિભ્રમણ કરતો નથી. એ સમયસારમાં પણ એ અજ્ઞાની અને જ્ઞાનીની વ્યાખ્યા આપી છે કે અજ્ઞાની કોને કહેવાય, તો એની સમયસારમાં જે 16-17 કઈ ગાથા છે એમાં આચાર્ય દેવ એમ બતાવ્યું છે કે નો કર્મે કર્મે હું હુંમાં, વળી કર્મ નો કર્મ છે, એ બુદ્ધિ જ્યાં લગી જીવની, અજ્ઞાની ત્યાં લગી તે રહે. એટલે કર્મો નો કર્મમાં હું છું અને મારામાં કર્મ નો કર્મ છે, એવી જે બુદ્ધિ છે પોતાના સ્વભાવમાંથી ચ્યુત થઈને પર પદાર્થની જે બુદ્ધિ છે એનો આશ્રય છે, એ જ અજ્ઞાનીનું લક્ષણ છે. એ જ જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. અને સમયસરની 75મી ગાથામાં આચાર્ય દેવે એ જ્ઞાનીનું લક્ષણ બતાવ્યું છે કે પરિણામ કર્મતણું અને નો કર્મનું પરિણામ જે જે ન કરે તે માત્ર જાણે તે જ આત્મા જ્ઞાની છે. કે જે પર પદાર્થને કરતો નથી એ જીવ પોતાના આત્મામાં રહે છે, પોતાના સ્વભાવમાં સ્થિત છે, એ જીવ જ્ઞાની છે. અને પર પદાર્થથી જે વિરક્ત છે, જેને ભેદ વિજ્ઞાન પ્રવર્તે છે, તો કે એવો આ જ્ઞાની જીવ છે, એ જ્ઞાનીનું લક્ષણ બતાવ્યું. તો અહીંયા પણ આચાર્ય દેવે પદાર્થનું યથાતથ જેમ છે, છ દ્રવ્ય અને નવ તત્વનું સ્વરૂપ આચાર્ય દેવે ખાસ કરીને આપણે પ્રયોજન જીવ દ્રવ્યનું છે, કારણ કે આત્માને પ્રાપ્ત કરવો છે તો એનો ઉપાય છે એ પણ આત્મ સ્વભાવ હોવો જોઈએ. આ સમયસારમાં અને પ્રવચનસારમાં બધા શાસ્ત્રમાં એક જ વાત આચાર્ય દેવે બહુ ભારપૂર્વક કીધી છે કે મોક્ષનું કારણ એકમાત્ર જ્ઞાન જ છે, જ્ઞાનથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે, એ સિવાય જગતમાં બીજો કોઈ ઉપાય નથી. અને એ પોતાનો મુક્તિ પોતાના મોક્ષની મોક્ષ પોતાના આત્માનો છે, તો એનો ઉપાય પણ આત્મ સ્વભાવમાં જ હોવો જોઈએ. પર સ્વભાવમાં કે પર દ્રવ્યમાં એનો ઉપાય ન હોય તો પોતાનું જે જ્ઞાન છે એ જ આ મોક્ષ પ્રાપ્તિનો સાચો ઉપાય આચાર્ય દેવે બતાવ્યો છે. તો અહીંયા ટીકામાં એમ લખ્યું કે જે સમન તિલોકની કલગી સમાન નિર્મળ વિવેકરૂપી દેવીના પ્રકાશવાળો હોવાને લીધે યથાસ્થિત પદાર્થ નિશ્ચય વડે ઉત્સુકતા નિવર્તાવીને એટલે કે ટાળીને સ્વરૂપ મંત્ર રહેવાથી સતત ઉપશાંત આત્મા વર્તતો થકો સ્વરૂપમાં એકમાં જ અભિમુખપણે વિચરતો હોવાથી યથાચાર રહિત વર્તતો થકો નિત્ય જ્ઞાની હોય તે ખરેખર સંપૂર્ણ સામાન્ય વાળા સાક્ષાત સમન્ય મોક્ષ તત્વ જાણવું. અહીંયા આચાર્ય દેવે જે વાત આ જે પાંચ રત્નો છે એ પાંચ રત્નોમાં જે આચાર્ય દેવે વાત કરી છે મુખ્યતા મુનિની વાત કરી છે, મુનિને સંબોધીને વાત કરી છે, પછી બધાને લાગુ પડે છે પણ સંબોધન મુનિનું રાખ્યું છે. તો સંપૂર્ણ સામાન્ય વાળા સાક્ષાત સમન્ય મોક્ષ તત્વ જાણવું, કારણ કે પેલાના સકળ કર્મોના ફળ તેને લીલાથી નષ્ટ કર્યા હોવાથી અને નૂતન કર્મ ફળને નહીં ઉપજાવતો તે ઉપજાવતો નહીં હોવાથી ફરીને પ્રાણ ધારણરૂપ દીનતાને નહીં પામતો તકો દ્વિતીય ભાવરૂપ પરાવર્તનના અભાવને લીધે શુદ્ધ સ્વભાવમાં અવસ્થિત એટલે કે સ્થિર વૃત્તિવાળો રહે છે. એટલે તિલોકની કલગી સમાન જે નિર્મળ વિવેકરૂપી દેવીના પ્રકાશવાળો હોવાને લીધે પોતાનો જે જ્ઞાયક સ્વભાવ છે, જ્ઞાન સ્વભાવ છે, એ ચેતનાવાળો છે, ચૈતન્ય ગુણ છે, બધા દ્રવ્યોથી પોતે વિલક્ષણ રક્ષણવાળો છે, જુદો છે, અસામાન્ય છે, તો એવો પોતાનો જે જીવ પદાર્થ છે એ જીવ પદાર્થને જેમ છે તેમ જાણવું, એનો નિશ્ચય કરવો, એ આ સમ્યક દર્શન મોક્ષ પ્રાપ્તિનો ઉપાય આચાર્ય દેવે બતાવ્યો છે. જો આ પાંચ રત્નો છે એ ખરેખર આચાર્ય દેવે પ્રવચન સારના આખા શાસ્ત્રનો સાર આ પંચરત્નમાં આપ્યો છે. અને એ 271મી ગાથામાં પણ એના અર્થ એના શ્લોક જે પહેલા આપ્યો છે 18 નંબરનો, એમાં પણ આચાર્ય દેવે એમ લખ્યું છે કે આ શાસ્ત્રને કલગીના અલંકાર જેવા, અર્થાત આ શાસ્ત્રના ચૂડામણી એટલે કે મુગટમણી જેવા પાંચ સૂત્ર રૂપ નિર્મળ પાંચ રત્નો કે જેઓ સંક્ષેપથી અરહંત ભગવાનના સમગ્ર અદ્વિતીય શાસનને સર્વત્ર પ્રકાશે છે, તેઓ વિલક્ષણ પંથવાળી સંસાર મુક્તની સ્થિતિને જગત સમક્ષ પ્રગટ કરતા જઈ કલગી સમાન છે. આ પાંચ રત્નો જે આચાર્ય દેવે બતાવ્યા છે એ મુગટની પણ કિંમત છે, એ પણ પ્રશંસનીય છે, પણ મુગટ ઉપરની જે કલગી છે એ તો એના કરતા પણ પ્રશંસીય છે. એમ તો આ પાંચ રત્નો છે એ પ્રશંસાને પાત્ર છે. એમ એ પાંચ રત્નો એ આખા પ્રવચન સાર શાસ્ત્રનો સાર છે. આ પ્રવચન સારની પ્રવચન સાર એની વ્યાખ્યા આચાર્ય દેવ એ આપી છે કે પ્ર એટલે કે ઉત્કૃષ્ટ, વચન એટલે કે વાણી, કે ભગવાનની દિવ્ય ધ્વનિ એ પ્રવચન સાર છે. પ્રવચન ભગવાનની દિવ્ય ધ્વનિ એ ઉત્કૃષ્ટ છે. તો ભગવાનની જે દિવ્ય ધ્વનિ છે એ પ્રવચન સાર છે અને પ્રવચન છે, અને એમાં પણ જે સારભૂત છે, પ્રવચનમાં પણ જે કઈ સારભૂત હોય તો પોતાનો શુદ્ધ આત્મા છે. એટલે આ શાસ્ત્રમાં એ શુદ્ધ આત્માને જ બતાવ્યો છે, અને શુદ્ધ આત્માથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. શુદ્ધાત્મા સિવાય બીજા કોઈથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી એ વાત બતાવી રહી છે. પછી 273મી ગાથા છે, એમાં મોક્ષ તત્વનું સાધન કયું છે, મોક્ષ તત્વનું સ્વરૂપ તો બતાવ્યું પણ એનું સાધન શું છે એ વાત બતાવી રહી છે. તો એમાં એમ લખ્યું કે સમ્યક એટલે કે યથાતથપણે પદાર્થોને જાણતા તથા જેઓ બહિરંગ તથા અંતરંગ પરિગ્રહને છોડીને વિષયોમાં આસક્ત નથી તેમને શુદ્ધ કહેવામાં આવે છે. આ શુદ્ધ ઉપયોગ શું છે, શુદ્ધનો અર્થ શુદ્ધ ઉપયોગ લીધો છે આચાર્ય દેવે. તો જે સમ્યક એટલે કે યથાતથપણે જેમ છે તેમ પદાર્થોને જાણે છે, વસ્તુના સ્વરૂપે વસ્તુના સ્વરૂપને આચાર્ય દેવ જેમ છે તેમ યથાતથ રીતે જેમ છે તેમ એને જાણતા એને બહિરંગ અને અંતરંગ પરિગ્રહનો જેને ત્યાગ પ્રવર્તે છે. તો જે 24 પ્રકારના પરિગ્રહ છે એમાં 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ છે, એમાં મિથ્યાત્વ ક્રોધ માન માયા લોભ 4 કસાઈ લીધા છે, અને મિથ્યાત્વ 5 અને 9 પ્રકારના 9 કસાઈ, હાસ્ય રતિ અરતિ ભય સ્વભ જુગુપ્સા અને 3 પ્રકારના વેદ, એટલે 9 ને 5 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ છે અને 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ છે. એમાં વાસ્તુ ધન ધાન્ય તો એ બધા બાહ્ય પ્રકારના વસ્ત્ર છે એ બાહ્ય પરિગ્રહને લીધા છે. તો કુલ 24 પ્રકારના પરિગ્રહ રહિત જે વિષયોમાં આસક્ત નથી, અને પરિગ્રહ રહિત છે અને ઇન્દ્રિય જે 5 ઇન્દ્રિય સંબંધી વિષયોમાં આસક્ત નથી એટલે કે ઇન્દ્રિય વિષયોને જેને વિરક્ત કર્યા છે, ઇન્દ્રિય વિષયો પ્રત્યેની આસક્તિ જેને છૂટી ગઈ છે, એમાં જેને સુખ બુદ્ધિનો અભાવ છે, તો કે એવા જે શુદ્ધ તત્વ એવું જે શુદ્ધ તત્વ એવો જે શુદ્ધ ઉપયોગ એ આ મોક્ષ તત્વ પ્રાપ્તિનો ઉપાય છે. એટલે શુદ્ધ રૂપ પરિરમણ છે, શુદ્ધ ઉપયોગ છે. અહીંયા 5 રત્નમાં આચાર્ય દેવે ખાસ કરીને શુદ્ધ ઉપયોગને મોક્ષનું કારણ બતાવ્યું છે. શુદ્ધ ઉપયોગ તો કે મોક્ષનું કારણ શું છે, કે શુદ્ધ ઉપયોગ છે એ જ મોક્ષનું કારણ છે. અને એમાં ખાસ કરીને મુનિને સંબોધીને સાધુને સંબોધીને અહીં આચાર્ય દેવે વાત કરી છે. તો સમસ્ત પ્રકારના વિષયોથી જે આસક્ત નથી એને એ શુદ્ધ એટલે કે શુદ્ધ ઉપયોગ કહેવામાં આવ્યો છે, અને એ જ મોક્ષનું સાધન છે. પદાર્થને યથાતથ રૂપે જાણે અને અંતરંગ બાહ્ય પરિગ્રહથી રહિત થઈ વિષયોથી જે વિરક્ત થઈ પોતાના શુદ્ધાત્માને જે ધ્યાવે છે એ જીવ એ આ મોક્ષ તત્વને પ્રાપ્ત કરે છે. 274મી ગાથા છે, એમાં આચાર્ય દેવે મોક્ષ તત્વના સાધન તત્વને અર્થાત શુદ્ધ ઉપયોગીને સર્વ મનોરથોના સ્થાન તરીકે અભિનંદે છે એટલે કે પ્રશંસે છે. જે જીવે શુદ્ધ ઉપયોગ પ્રગટ કર્યો છે એ જીવોની અહીંયા પ્રશંસા કરી છે અને અભિનંદી છે, એને પ્રશંસા કરી છે કે જે જીવે આવા શુદ્ધ ઉપયોગને પ્રસંગ કર્યો છે, એ શુદ્ધ ઉપયોગને જેને પ્રાપ્ત કર્યો છે, તો કે એ શુદ્ધ ઉપયોગ ખરેખર પ્રશંસાને પાત્ર છે. એ શું કામ, તો એ આચાર્યદેવ બતાવે છે કે એનો અન્વયાદ છે કે શુદ્ધને એટલે કે શુદ્ધ ઉપયોગીને સામાન્ય કહ્યું છે, શુદ્ધને દર્શન અને જ્ઞાન કહ્યું છે, શુદ્ધને નિર્વાણ હોય છે અને તે જ શુદ્ધને સિદ્ધ હોય છે તેને નમસ્કારો. એટલે શુદ્ધોપયોગીને સામાન્ય કીધું, એને દર્શન જ્ઞાન કીધું, એને નિર્વાણ કીધું અને સિદ્ધ કીધું. તો કે આ બધા જ શુદ્ધ ઉપયોગી છે, એ બધા જ શુદ્ધ ઉપયોગી છે. એની ટીકા છે કે પ્રથમ તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના યુગપણા રૂપે પ્રવૃત્તિ એકાગ્રતા જેનું લક્ષણ છે એવું જે સાક્ષાત મોક્ષ માર્ગભૂત સામાન્ય તે શુદ્ધને જ હોય છે. જો અહીંયા જે દર્શન જ્ઞાન લીધું છે એ દર્શન જ્ઞાન એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્રમાં જે દર્શન જ્ઞાન છે એ નથી, પણ દર્શન જ્ઞાન જે ગુણ છે કે જે આત્માના અનુભવ પૂર્વક, આત્માની પ્રાપ્તિ પૂર્વક જે શુદ્ધ જ્ઞાન અને દર્શન પ્રવર્તે છે, એટલે કે સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન પ્રવર્તે છે, એ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનને શુદ્ધ ઉપયોગ કહેવામાં આવ્યું છે. તો સાક્ષાત મોક્ષ ભાગભૂત સામાન્ય તે શુદ્ધને જ હોય છે. એટલે સામાન્ય એટલે મુનિપણું, તો કે મુનિદશા પણ શુદ્ધ ઉપયોગીને જ હોય છે. સમસ્ત ભૂત વર્તમાન ભાવિ વ્યતિરેકો અને મિલિત મિશ્રિત અનંત વસ્તુઓના અન્વયાત્મક જે વિશ્વ તેના સામાન્ય અને વિશેષના વિશેષ પ્રતિભા સ્વરૂપ જે દર્શન અને જ્ઞાન, એટલે સામાન્ય અને વિશેષ પ્રતિભાસ, જ્ઞાન છે એ વિશેષ પ્રતિભાસ છે, દર્શન છે એ સામાન્ય પ્રતિભાસ છે, તો કે એને પણ શુદ્ધ જ કહેવામાં આવે છે. એટલે એ પણ એ શુદ્ધ ઉપયોગી છે. અને નિર્વિઘ્ન ખીલેલા સહજ જ્ઞાન આનંદની મુદ્રા વાળો, સ્વાભાવિક જ્ઞાન અને આનંદની છાપ વાળો દિવ્ય જેનો સ્વભાવ છે એવું જે નિર્વાણ. અહીંયા નિર્વાણનો અર્થ આચાર્ય દેવે પેલા છેલ્લે સિદ્ધ ભગવાનની વાત લઈ લીધી છે, એટલે અહીંયા એના પેલા નિર્વાણનો અહીંયા અર્થ આચાર્ય દેવે અરિહંત દશા વાત કરી છે, કે અરિહંત ભગવાનને જે શુદ્ધ ઉપયોગ પ્રવર્તે છે એની વાત કરી છે, કે જે અરિહંતને શુદ્ધ ઉપયોગ છે, જે શુદ્ધોપયોગી છે એ પણ શુદ્ધોપયોગીને શુદ્ધને પ્રાપ્ત થયેલા છે. એના પછી તંકોટકીર્ણ પરમાનંદ અવસ્થા રૂપે સુસ્થિત આત્મ સ્વભાવની ઉપલબ્ધિથી ગંભીર એવા જે ભગવાન સિદ્ધ તે શુદ્ધ હોય છે. સિદ્ધ ભગવાનને પણ શુદ્ધ ઉપયોગી કહેવામાં આવ્યા છે. તો આ બધા શુદ્ધ ઉપયોગી છે, એ પ્રશંસાને પ્રાપ્ત છે, એને અહીંયા અભિનંદે છે કે જેને આવો શુદ્ધ ઉપયોગ પ્રાપ્ત કર્યો છે, કે જે શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિનું ફળ એ મોક્ષ દશા બતાવવામાં આવ્યું છે. જેને શુદ્ધ ઉપયોગ હોય એ જીવ નિયમથી એ મોક્ષની પ્રાપ્તિ અવશ્ય કરે છે. અને છેલ્લે 275મી ગાથા છે, એમાં આચાર્ય ભગવાન એની ગાથાનું મથાળું જ એવું છે કે હવે ભગવાન કુંદકુંદ આચાર્ય દેવ શિષ્ય જનને શાસ્ત્રના ફળ સાથે જોડતા થતા શાસ્ત્ર સમાપ્ત કરે છે. આ ગુરુદેવને પણ આ ગાથા બહુ પ્રિય હતી. જે પંચરત્નની ગાથાઓ છે એ ગુરુદેવને પણ ખૂબ જ પ્રિય હતી. તો છેલ્લી જે ગાથા છે એમાં આચાર્ય દેવ આ શાસ્ત્રના ફળનું જે પ્રવચન સાર છે, જે દિવ્ય ધ્વનિ છે, ભગવાનની વાણી છે, એનું ફળ શું છે, એનો અભ્યાસ એને હૃદયગત ઉતારવાથી એનું ફળની શું પ્રાપ્તિ થાય છે, તો કે એ બતાવ્યું છે. એનો અન્વયાદ છે કે જે સાકાર અનાકાર ચર્યાથી યુક્ત વર્તતો તકો આ ઉપદેશને જાણે છે તે અલ્પકાળે પ્રવચનના સારને એટલે કે ભગવાન આત્માને પામે છે. અહીંયા નીચે ફૂટનોટ આપી છે કે સાકાર એટલે જ્ઞાન અને અનાકાર એટલે દર્શન છે. તો કે જે સાકાર અને અનાકાર સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનથી જે યુક્ત એની ચર્યાથી એની પ્રવૃત્તિથી જે યુક્ત વર્તે છે અને આ ઉપદેશને પ્રવચન સારના ઉપદેશને જે જાણે છે તે અલ્પકાળે પ્રવચનના સારને ભગવાન આત્માને પામે છે. આ શુદ્ધ ઉપયોગનું ફળ એ કેવળ જ્ઞાન અને મોક્ષ બતાવ્યા. પ્રવચન સારની 14મી ગાથામાં પણ આચાર્યદેવ એ વાત બતાવી છે કે શુદ્ધ ઉપયોગી જીવ એ મોક્ષ તત્વને પામતો હોય છે. 13 અને 14મી ગાથા એને લક્ષીને છે. જેમને નિજ શુદ્ધ આત્માદિ પદાર્થોને અને સૂત્રોને સારી રીતે જાણ્યા છે જે સંયમ અને તપ સહિત છે, જે વિતરાગ અર્થાત રાગ રહિત રહિત છે, અને જેમને સુખ દુઃખ સમાન છે, એવા સમન્ય મુનિવરોને શુદ્ધ ઉપયોગી કહેવામાં આવ્યા છે. અને એના પછીની જે 15મી ગાથા છે એમાં એનું મથાળું જેવું છે કે હવે શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ પછી તુરત જ અંતર પડ્યા વિના થતી શુદ્ધ આત્મ સ્વભાવની એટલે કે કેવળ જ્ઞાનની પ્રાપ્તિને પ્રશંસે છે. એના અન્વયાર્થમાં લખ્યું કે જે શુદ્ધ જે ઉપયોગ વિશુદ્ધ અર્થાત શુદ્ધ ઉપયોગી છે તે આત્મા જ્ઞાનાવરણ દર્શનાવરણ અંતરાય અને મોહરૂપ રસથી રહિત સ્વયંમેવ થયો તરતો જ્ઞેયભૂત પદાર્થોના પારને પામે છે, એટલે કે કેવળ જ્ઞાન અને મોક્ષને પ્રાપ્ત થાય છે. તો આ શુદ્ધ ઉપયોગ છે એ એક જ માર્ગ છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સ્વસ્વરૂપમાં લીનતા સ્વચારિત્ર એ આ મોક્ષ માર્ગ એક જ છે. એ સિવાય જગતમાં બીજો કોઈ મોક્ષ માર્ગ નથી. આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં કોઈ. અનંત કાળમાં અનંત જીવો જે કઈ જીવો મોક્ષ પામ્યા છે એ બધા જ સિદ્ધ ભગવંતો આ એક જ રસ્તેથી મોક્ષ માર્ગ પામ્યા છે. મોક્ષ માર્ગ શુદ્ધ ઉપયોગ એ જ મોક્ષનું કારણ છે, એનાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો અહીંયા આચાર્ય દેવે છેલ્લે પ્રવચન સારના અંતમાં છેલ્લી ગાથામાં આચાર્ય દેવે એનું ફળ બતાવ્યું છે કે જે પ્રવચન સારને એટલે કે જે એ આ ભગવાનની વાણીને જે જાણે છે જે સમજે છે જે હૃદયગત કરે છે એ જીવ એના સારને જે ઉતારે છે એ મોક્ષ પદને પ્રાપ્ત થાય છે. એની ટીકા આપણે લઈ લઈએ કે સર્વ વિશ્વ જ્ઞાન દર્શન માત્ર સ્વરૂપમાં અવસ્થિત પરિણતિમાં લાગેલો હોવાને લીધે સાકાર અનાકાર ચડિયાથી યુક્ત વર્તતો થકો જે શિષ્યવર્ગ પોતે સમસ્ત શાસ્ત્રના અર્થોના વિસ્તાર સંક્ષેપાત્મક શ્રુત જ્ઞાન ઉપયોગપૂર્વક પ્રભાવ વડે કેવળ આત્માને અનુભવતો આ ઉપદેશને જાણે છે તે શિષ્યવર્ગ ખરેખર ભૂતાર્થ સ્વસંવેદ્ય દિવ્ય જ્ઞાનાનંદ જેનો સ્વભાવ છે એવા પૂર્વે નહીં અનુભવેલા ભગવાન આત્માને પામે છે કે જે આત્મા ત્રણેય કાળ નિરવધિ એની મર્યાદા બહારની પ્રવાહમાં અવસ્થાય એટલે કે ટકનારો હોવાથી સકળ પદાર્થોના સમૂહાત્મક પ્રવચનના સારભૂત છે. એ ઉપદ્ઘાતમાં એવું લખ્યું છે આ પ્રવચન સારમાં આચાર્ય દેવે કેવળ જ્ઞાનના શુદ્ધ ઉપયોગનો ખૂબ જ મહિમા કર્યો છે. અને ઉપદ્ઘાતમાં એવું લખવામાં આવ્યું છે કે કુનકુંડ આચાર્ય દેવ જે સિમંદર ભગવાન પાસે ગયેલા 8 દિવસ ત્યાં રોકાયેલા ભગવાનની દિવ્ય ધ્વનિ એમને જે સાંભળેલી અને ત્યાંથી પરત આવીને પોણું હિલ ઉપર એ કુનકુંડ આચાર્ય દેવના જે 84 આગમ છે એમાંથી અત્યારે તો કંઈક 14-15 આગમ જ ઉપલબ્ધ છે, બાકીના વિચ્છેદ થઈ ગયા છે. પણ આ પ્રવચન સારમાં આચાર્ય દેવે જે કેવળ જ્ઞાનને શુદ્ધ ઉપયોગનો જે મહિમા બતાવ્યો છે એ ઉપરથી એવું લાગે છે કે સાક્ષાત ભગવાનની વાણી તીર્થંકર ભગવાનની વાણી સાંભળીને આવ્યા છે, કેવડી ભગવાનની વાણી સાંભળીને જે ભગવાન આવ્યા છે એ ઉપરથી એવું લાગે છે કે એને જે આ કુનકુંડ આચાર્ય દેવે જે શાસ્ત્રોની રચના કરી છે એમાં સૌથી પ્રથમમાં પ્રથમ આ પ્રવચન સારની રચના કરી હોય એવું લાગે છે. એવો અંદાજ માંડ્યો છે, એનું ચોક્કસપણે નથી પણ એવું લાગે છે. એમાં જે પ્રવચન સારમાં જે શુદ્ધ ઉપયોગી અને કેવળ જ્ઞાનનો જે મહિમા બતાવ્યો છે કે જે સિમંદર ભગવાનને પ્રાપ્ત છે એ વર્તમાનમાં પોતે શુદ્ધ ઉપયોગી છે કેવળ જ્ઞાની છે, તો ત્યાંથી જઈને આવ્યા અને પહેલા સૌથી પહેલા આ પ્રવચન સાર લખ્યું હોય એવું બતાવવામાં આવ્યું છે. એટલે અહીંયા એ પ્રવચન ભગવાનની દિવ્ય ધ્વનિને આ પ્રવચન સાર કહેવામાં આવ્યું છે. એટલે એ પ્રવચન સારના સારને જે જાણે છે તે જીવ આ મુક્ત દશા મોક્ષ દશાને પામે છે. શ્રમણો જીનો તીર્થંકરો એ રીત પામી તીર્થ એ રીત પામી સિદ્ધને સિદ્ધિ વળ્યા નમો તેને નિર્વાણના આ માર્ગને. કે શ્રમણો જીનો તીર્થંકરો મુનિઓ જે કાંઈ જીવો મોક્ષને પામ્યા છે એ જે કાંઈ નિર્વાણ પામ્યા છે આ એક જ માર્ગથી શુદ્ધ ઉપયોગથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો અહીંયા શુદ્ધ ઉપયોગીઓની પ્રશંસા કરીને આચાર્ય દેવ એ 275મી ગાથામાં એનું ફળ બતાવ્યું છે કે જે આ પ્રવચન સારને જાણે છે એ જીવ નિયમથી અવશ્યપણે એ મોક્ષ પદને પ્રાપ્ત થાય છે. હવે આપણે બહેનશ્રીના વચનામૃતનો 15 મિનિટ આપણે બોલ લઈ લઈએ છીએ. 36 નંબરનો બોલ છે, 13મું પાનું છે, કે જે પ્રથમ ઉપયોગનો પલટો કરવા માંગે છે પણ અંતરંગ રૂચિને પલટાવતો નથી તેને માર્ગનો ખ્યાલ નથી. પ્રથમ રૂચિનો પલટો કરે તો ઉપયોગનો પલટો સહજ થઈ જશે. માર્ગની યથાર્થ વિધિનો આ ક્રમ છે. આ માતાજીનો જે બોલ છે ગુરુદેવે બહુ સરસ, આ બોલ ઉપર ગુરુદેવનો જે પ્રવચન છે બહુ સરસ વિશ્લેષણ ગુરુદેવે કર્યું છે કે રૂચિ છે એ મેઇન વસ્તુ બતાવી છે. કે માતાજીને પણ પૂછવામાં આવેલું કે માતાજી આ સમ્યક દર્શન ને મોક્ષની પ્રાપ્તિનું કારણ તો પુરુષાર્થ છે, પુરુષાર્થથી જ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. હવે અમારે પેલા પુરુષાર્થ કરવો કે પેલા રૂચિ કરવી? માતાજી એમ કીધું કે પેલા રૂચિ કરવી. રૂચિ અનુયાયી વીર્ય, કે જેને જે પ્રકારની રૂચિ હોય એ તરફનો એનો ઉપયોગ સહજપણે ચાલ્યો જાય છે. એ રૂચિ અનુયાયી આ જીવને રસ છે. આમાં માતાજી જે લખ્યું કે પ્રથમ ઉપયોગનો પલટો કરવા માંગે છે પણ અંતરંગ રૂચિને પલટાવતો નથી. આપણી દશા શું છે? આ માતાજી આપણી દશા અહીંયા બતાવી છે. અંતરંગ રૂચિમાં આપણને સંસાર ગમે છે, ઇન્દ્રિયના વિષયો ગમે છે, ભોગવિલાસ ગમે છે, સંસારનો સુખ ગમે છે, અને આત્માની રૂચિ જોઈ તો નહીવત છે. હવે આપણે આત્માની પ્રાપ્તિ માટેની પ્રયત્ન કરી છે, ઉપયોગી બાજુ લગાવી છે, પણ રૂચિ સંસારમાં પડી છે. હવે રૂચિ સંસારમાં છે તો જે તરફ રૂચિ હોય ઉપયોગ એ તરફ ખેંચાયા વગર રહેતો નથી. એટલે અહીંયા જેટલી રૂચિ વધે એટલું સહજપણે એનો ઉપયોગ એ તરફ આવ્યા વગર રહેતો નથી. એટલે જીવને જ્યાં રૂચિ હોય ત્યાં એનો ઉપયોગ ચાલ્યો જાય છે. તો સૌથી પહેલામાં પહેલા આપણે આપણી અંતરંગ જે રૂચિ છે, આત્મ તરફની જે રૂચિ છે, આત્માનો જે મહિમા છે, આત્માની જે ભાવના છે, એને દ્રઢ બનાવવાની જરૂર છે. અહીંયા માતાજીએ ગુરુદેવે એ વાત બહુ સ્પષ્ટતાથી સમજાવી છે કે રૂચિ અનુયાયી જ વીર્ય છે, રૂચિને અનુસાર જ પુરુષાર્થ પ્રવર્તે છે. એટલે રૂચિ જો તમારી રૂચિ સંસારની હશે તો પુરુષાર્થ પણ સંસાર તરફ વૈરા વગર નહીં રહે, અને રૂચિ જો આત્મ તરફ વધશે તો પુરુષાર્થ આત્મ તરફ આવ્યા વગર રહેશે નહીં. ચૈતન્ય ને ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના ક્યારેય નિષ્ફળ જતી નથી. એટલે સૌથી પહેલામાં પહેલા પોતાની રૂચિને વધારવી. હવે પ્રશ્ન એ થાય કે રૂચિને વધારવું કઈ રીતે? એ પુણ્ય સારી આત્મા હોય એને રૂચિ વધારે હોય, અને પાપી હોય એને રૂચિ ઓછી હોય, અથવા તો જન્મથી કોઈને રૂચિ વધારે હોય કોઈને ઓછી હોય? તો કે એવું નથી. રૂચિ વધારવા માટે પણ પુરુષાર્થ કરવાનો છે. ખરેખર તો શું છે કે રૂચિ વધે ક્યારે? કે પુરુષાર્થથી જ વધે છે. રૂચિ અને પુરુષાર્થ એ એક સિક્કાની બે બાજુ જેવા છે. રૂચિ વધારવા માટે શું કરવું પડે? શાસ્ત્રનો અભ્યાસ કરવો પડે, આગમનો અભ્યાસ કરવો પડે, ગુરુની વાણી સાંભળવી પડે, તત્વ ચર્ચા કરવી પડે, તત્વનો વિચાર કરવો પડે. તો એ રૂચિ વધારવા માટેનું એક સાધન છે. આ જીનવાણી છે એ દેવ શાસ્ત્ર ગુરુ એક રૂચિ વધારવા માટેનું એક અવલંબન છે, એનું એક સાધન છે. તો જેટલું જેટલું તમારો તત્વનો અભ્યાસ વધતો જશે, જેટલો જેટલો આત્માનો નિર્ણય થતો જશે, જેટલો જેટલો આત્માનો મહિમા આવતો જશે, જેટલી જેટલી આત્માની રૂચિ વધતી જશે એ તરફની તમારી સમજણ પણ વધતી જશે, અને સમજણ વધશે તો રૂચિ ઓટોમેટિક વધી જશે. આત્માનો મહિમા, આત્માની ભાવના, આત્મા તરફનું વલણ જેટલું વધશે, આત્માના સ્વરૂપની જેટલી સમજણ થતી જશે એટલી એટલી રૂચિ સહજ રીતે વધતી જશે. એ સિવાય રૂચિ વધારવા માટે બીજો કોઈ ઉપાય જ નથી. આપણે કહીએ કે રૂચિ બરાબર છે, રૂચિથી કાર્ય થાય છે, રૂચિ અનુએ વીર્ય, પણ રૂચિ વધારવા માટે શું કરવું? તો કે રૂચિ વધારવા માટે પણ એ શાસ્ત્રનો અભ્યાસ કરવો. આ એક જ સાધન છે, ગુરુનો ઉપદેશ અને શાસ્ત્રનો સ્વાધ્યાય. ચિંતન કરો, મનન કરો, સ્વાધ્યાય કરો, સત્સંગ કરો, જે કરો તે એક જ ઉપાય છે. તો જેટલો જેટલો શાસ્ત્રનો સ્વાધ્યાય થતો જાય એટલું વસ્તુના સ્વરૂપનું ચોખવટ થતી જાય, છ દ્રવ્ય અને નવ તત્વોના સ્વરૂપની સાચી ઓળખાણ થતી જાય, અને જેટલી જેટલી સમજણ વધતી જશે એટલી એટલી રૂચિ પણ સહજ રીતે વધતી જશે. એટલે આપણને થાય છે શું કે ઘણી વાર વિચાર કરી કે ગુરુદેવના આટલા વર્ષોથી આપણે પ્રવચન સાંભળી છે, હવે ખરેખર તો ગુરુદેવનો જે જીવ છે એ તીર્થંકર ભગવાનનો આત્મા છે, એ ભાવિ તીર્થંકર છે. હવે એમની વાણી હોય એની અસર ખરેખર થયા વગર રહે જ નહીં, અને થવી પણ જોઈએ, પણ આપણને નથી થતી. એનું કારણ શું છે કે સંસાર પ્રત્યેની મોહની અને મિથ્યાત્મની તીવ્રતા છે. એ યોગસાર પ્રાભૃતમાં એવો શ્લોક આવે છે કે શુદ્ધાત્માના પરમ પદની પ્રાપ્તિનો ઉપાય એ શુદ્ધાત્માના ધ્યાનથી થાય છે, અને એ શુદ્ધાત્માનું ધ્યાન એ લોકોને બની શકતું નથી કે જે જીવો મોહથી પીડિત છે. એટલે જેને મોહ ડસ્યો છે, એટલે કે મોહની તીવ્રતા છે, મિથ્યાત્વની તીવ્રતા છે, એ જીવને આ આત્મ પ્રાપ્તિનો ઉપાય એનાથી બની શકતો નથી. એ આચાર્યદેવ યોગસાર પ્રાભૃતમાં એવો શ્લોક આવે છે. તો આપણને મોહ અને મિથ્યાત્વની એટલી તીવ્રતા છે કે ગુરુદેવના ઉપદેશની અસર ખરેખર આપણા હૃદયમાં થવી જોઈએ, આપણને હૃદયમાં ઘા લાગવો જોઈએ કે આવા ગુરુદેવ મહિલા, આવા માતાજી મહિલા, આવા કુંકુંડ આચાર્ય દેવ મહિલા, આવા ધર્મ મહિલા, હવે આનાથી વધુ સારું નિમિત્ત આપણા બની શકે કોઈ છે જ નહીં. તો આપણે એનો ઉપયોગ આપણા માટે કરી લેવા જેવો છે, પણ આપણી રૂચિ સંસારમાં છે એટલે એ વસ્તુ આપણને ગમે છે. આપણે ઘરે જાય અને ઘરે જાય તો ઘરમાં ટીવી પણ પડ્યું હોય ને ડીવીડી પણ પડ્યું હોય, ડીવીડીમાં ગુરુદેવની સીધી પ્રવચન વાગતું હોય અને ટીવીમાં સિરિયલ આવતી અને પિક્ચર આવતું હોય, તો આપણને સહજ રીતે ટીવી જોવાની ઈચ્છા થશે. સામાન્ય રીતે ગુરુદેવના પ્રવચન સાંભળવાની ઈચ્છા ઓછી થશે, એમ થાય કે ટીવી ચાલુ કરી એમાં આનંદ આવે, મજા આવે, એમાં સુખ લાગે છે. ઘરે જઈને સમય સાથે પહેર્યું હોય અને ચિત્રલેખા પહેર્યું હોય તો ચિત્રલેખા વાંચવાની ઈચ્છા વહેલા થશે આપણને, કે એ પહેલા વાંચી લે, એ ગમશે આપણને, કારણ કે એની રૂચિ છે, એનો રસ છે આ સંસારનો. અને બીજી વસ્તુ શું છે કે આપણે પ્રયત્ન કરીએ છીએ ગુરુદેવનો વાત સાંભળી આપણે, આપણને એટલો અહોભાવ આવે છે કે જે ગુરુદેવે વાત બતાવી છે, માતાજીએ જે વાત બતાવી છે એ સત્ય છે, અને એ જ માર્ગે મોક્ષની પ્રાપ્તિ થઈ શકે એમ છે, થાય છે, અને એ જ ઉપાય છે. આપણને હૃદયમાં એટલું તો બેસવું છે, એટલી ખબર છે, પણ થોડોક પ્રયત્ન પણ કરીએ છીએ ગુરુદેવની વાત સાંભળી એટલે થોડોક વૈરાગી આવે, શાસ્ત્ર વાંચ્યું હોય તો થોડોક વૈરાગી આવે, આપણને એમ થાય કે ભાઈ આ કરવા જેવું છે ને, આ જ સાચું છે ને, આ સંસારના બધા પૈસા ને મકાન ને વેપાર ધંધા ને કુટુંબ પરિવાર ને બધું ઠીક છે, એ તો અનંતકાળથી આપણે એ જ ધંધો કર્યો છે, એનું છોડીને એકવાર બસ જે સમયસરમાં આચાર્ય દેવે કીધું કે છ મહિના યથાર્થ રૂચિ સહિત છ મહિના આત્માનો અભ્યાસ કર તો તને અવશ્યપણે સમ્યક દર્શનની પ્રાપ્તિ, એને કોલ કરાર કર્યો આચાર્ય દેવે. તો આપણે એક વાર બસ આત્માને માટે આપણું જીવન પસાર કરી દઈએ તો આપણો ભાવ સુધરી જાય અને આપણને સમ્યક દર્શન મોક્ષ થઈ જાય એવો વૈરાગી આવે છે. કરી પણ છીએ એ માટેનો પ્રયત્ન પણ આપણે કરીએ છીએ, પણ થાય છે શું કે રૂચિનું જોર ઓછું છે અને સંસારનું જોર વધારે છે. નાના હતા ને આરએસએસની શાખામાં જતા અમે નાના હતા ત્યારે, અહીંયા બધા છોકરાઓને રમત રમાડતા હોય, એવી ગેમ રમાડતા હોય, એમાં મોટું રાંઢું એક લે, મોટું 20-25 ફૂટનું લાંબુ, એ રાંઢવામાં એક બાજુ 10 જણા, બીજા બાજુ 10 છોકરા, બે બાજુ 10-10 છોકરા રાખ્યા હોય અને બે ખેંચવાનું, આ બાજુ ખેંચે આ બાજુ ખેંચે, જે બાજુ ખેંચે રાંઢું આવી જાય એ બાજુ જીતી જાય એવી રમત આવતી. હવે બે બાજુ 10-10 છે એટલે બે બાજુ સમાંતર રહેવાનું છે, પણ આપણને શું છે અહીંયા આત્માનું જે પુરુષાર્થ કરવાનું છે એમાં સંસારના બાજુ 90 જણા છે અને આત્માની બાજુ 10 જણા છે, એટલે આપણે થોડોક પ્રયત્ન કરીને આ બાજુ આવી છીએ એમ થાય છે, પણ વળી પાછું ઓડું જોર વધી જાય છે સંસારનું એટલે આપણને એ છૂટી જાય છે. રોજ નિયમ કર્યો કે સ્વાધ્યાય 1 કલાક કરવો, હવે બસ આ બધું મૂકી દેવું છે, નિર્ણય કરો, કરી પણ ખરા, પણ એ થોડાક સમય થાય વળી પાછો સંસારનો રસ લાગી જાય, છૂટી જાય છે. એટલે અનાદિની ટેવ છે ને જીવને શું છે, અનાદિની ટેવ છે, આપણને એમ થાય કે આટલું ગુરુદેવનું સાંભળી છે કેમ નતા તું. કોઈ માણસ આપણું ચાર વ્યક્તિની હાજરીમાં આપણું કોઈ અપમાન કરે તો આપણને દિલમાં લાગી જાય ને, એ છ મહિના વર્ષ સુધી ન ભૂલી આપણે એને યાદ રાખી. તો ગુરુદેવની વાત આપણને કેમ યાદ નથી રહેતી, એને હૃદયગત કેમ નથી. આટલું આટલું ગુરુદેવનું સાંભળી છીએ આપણે, આટલા આટલા આચાર્ય ભગવંતોની જીણ વાણી છે, સાક્ષાત ભગવાનની વાણી છે, આટલું કરવા છતાં એનું કાર્ય કેમ નથી થતું. ખરેખર જોઈ તો કાર્ય શું છે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ કાર્ય છે. અને માતાજી એમ કીધું છે કે કદાચ સમ્યક દર્શન ન થાય, એટલો પ્રબળ પુરુષાર્થ ન હોય કે સમ્યક દર્શન કદાચ ન થાય, પણ આત્માના ઊંડા સંસ્કાર તો અવશ્યપણે હોવા નાખવા જ જોઈએ. એટલું તો આ મનુષ્ય ભાવમાં દરેકને થઈ શકે એમ છે, એટલું સરળ છે, થઈ શકે એમ છે. વર્તમાન અવસ્થામાં આપણે કદાચ સમ્યક દર્શન થી દૂર રહી જઈ, એ ન પ્રાપ્ત કરી શકી, પણ આ ગુરુદેવ માતાજી શાસ્ત્રો આચાર્ય દેવ આપણને મહિલા આવા મંદિર મહિલા તો આત્માના સંસ્કાર તો આપણે અવશ્યપણે નાખી શકીએ એમ છે. તો ઈ કાર્ય તો કરવું જોઈએ. તો આપણે એમ કહીએ કે ભાઈ અમને તો આત્માના સંસ્કાર છે, આ ગુરુદેવની વાત સાંભળી છે. તો સંસ્કાર હોય તો જ વાત સાંભળી, નકર ક્યાંથી સાંભળી. તો કે સંસ્કાર નથી, આ ઉપર છેલ્લા સંસ્કાર છે. આ ભાવનું પરાવર્તન, ભાવનો બદલો થઈ જાય તો બધી વાત આપણને વિસ્મૃત થઈ જશે. માતાજીએ સંસ્કારની વ્યાખ્યા એવી આપી છે કે જે જીવને માત્ર આત્માનું જ પ્રયોજન હોય, આત્મા સિવાય એને કંઈ જોતું ન હોય, આત્મા જ મારે, આત્મા જ જોઈએ છીએ, મારે આત્મા સિવાય મારે કંઈ જોતું નથી, એવી જેને ભાવના હોય, એવી જેને રૂચિ હોય, એની જેવી ખટક હોય, પછી ભલે એ સંસારના કાર્યમાં પ્રવૃત્ત હોય, એ સંસારના વેપાર ધંધો કરતો હોય, મોજ મજા કરતો હોય, ભલે બધું કરતો હોય પ્રવૃત્તિ, પણ અંતરંગમાં એને ભાવનામાં એમ છે કે મને મારો આત્મા જોઈ છે, એ સિવાય સંસારમાં કંઈ જોતું જ નથી, એવી તીવ્રપણે અંદરથી એને તીખી ભાવના અંદર પ્રગટ થયેલી હોય, એ જીવને ઊંડા સંસ્કાર કહેવામાં આવે છે. તો આપણે વિચારી લેવું કે આપણને એવી ભાવના છે કે નહીં, કે સંસારનું કંઈ આપણને જોતું નથી, માત્ર મને મારો આત્મા જ જોઈ છે. જો એવી ભાવના હોય તો આપણને સમજવું કે આપણને ઊંડા સંસ્કાર છે. તો આ અનાદિની આપણને ટેવ છે, એટલે ટેવના કારણે શું થાય છે કે એ સંસારમાંથી છોડવું ગમતું નથી. ઇન્દ્રિયના વિષયો અનાદિકાળથી આપણે ભોગવ્યા છે, એટલે એના તરફની રૂચિ, એના તરફનો રસ આપણને છૂટતો નથી, એ ટેવ છે ને. હવે આપણને વિચાર કરો કે બે ચાર પાંચ વર્ષની ટેવ હોય એ છોડતા વાર લાગે છે. તો અનાદિનો અભ્યાસ છે, અનાદિની સંસારની વિભાવની ટેવ છે, એ છોડવામાં થોડીક મહેનત લાગે, તકલીફ પડે, અગામું લાગે, પ્રથમ દ્રષ્ટિએ થોડુંક વહસમું લાગે, પણ એ કર્યા વગર છૂટકો નથી. એ અનાદિની ટેવને બદલાવી પડશે, કારણ કે ટેવરૂપ પરિવર્તન થઈ જાય છે ને. એ ટેવ વસ્તુ એવી છે કે અનાદિની છે, અનાદિની ટેવને આપણે બદલાવી એમાં કેટલો પુરુષાર્થ જોઈએ, વિચાર કરો. ગુરુદેવ તો એટલું જ કીધું કે સ્વમાં વસ્તને પરથી કસ, પછી અનાદિથી પરમાંથી ઉપયોગ પલટાવીને સ્વમાં લાવવું ને એ જ મોટામાં મોટું કામ છે, એ ઝઘડામાં ઘણું કામ છે, કારણ કે અનાદિની ટેવ છે. આપણે વિચાર કરો કે સામાન્ય રીતે બધાને સવારે ઉઠીને છાપું વાંચવાની ટેવ હોય કે ભાઈ ઉઠીને પેલા છાપામાં હેડલાઇન બધી વાંચી લે, 10 મિનિટ છાપું વાંચે, હેડલાઇન શું છે ને શું સમાચાર છે એ જોવે, પછી એ ચા પાણી પીવે અને બધી દૈનિક ક્રિયાઓ ચાલુ કરે. હવે રોજની છાપું વાંચવાની ટેવ હોય આપણને, અને વિચાર કરો કે કોઈ 15મી ઓગસ્ટ છે, 26મી જાન્યુઆરી એવા કોઈ તહેવાર હોય અને છાપામાં એ દિવસે રજા હોય, બીજે દિવસે છાપું આવે નહીં, એટલે ઉઠીને એને તો યાદ ન હોય કે ભાઈ કાલે છાપામાં રજા હતી એટલે છાપું આવ્યું નથી આજે, એટલે એ છાપું ગોતે, આમ છાપું ગોતે અને મળે નહીં એટલે એને આકુળ વ્યાકુળ થઈ જાય, આ છાપું કેમ મળતું નથી. એની પત્નીને પૂછે, છેલ્લે થાકીને એની પત્નીને પૂછે કે ભાઈ છાપું ક્યાં મીકું છે તે આજે કેમ દેખાતું નથી, એટલે એની પત્ની એમ કે ભાઈ આજે છાપામાં કાલ રજા છે એટલે આજે છાપું નહીં આવે. છાપું નહીં આવે એમ સાંભળે ને ત્યાં એના હૃદયમાં ઘા પડી જાય, ઘા છાપું નહીં આવે તો હું શું કરીશ, આમ એને જાણે આમ મોટો આભ પડ્યો ને એવું થઈ જાય, એને આકુળ વ્યાકુળ થઈ જાય, અને અંતે એ આમ તેમ ચાર પાંચ આટા મારે ઓલા રૂમમાં જાય ને આ રૂમમાં જાય, એ જૂનું છાપું લઈને બેહીને વાંચે ને પછી એને નિરાશ થાય. કે અનાદિની ટેવ છે, એ ટેવ હોવાથી છોડવી બહુ જ મુશ્કેલ લાગે છે. તો આપણને સંસારની અનાદિની ટેવ છે તો એ આપણે એક ગાય છૂટી જાય એવું તો બધાને સમ્યક દર્શન થઈ જાય ને. એટલે થોડીક તકલીફ પડે, વસમું લાગે, એને છોડતા થોડોક મહા પ્રયત્ન કરવો પડે, પણ એ કહેડા વગર છૂટકો નથી. આપણને જે ગુરુદેવ માતાજીની જે વાત મળી છે, કુંકુંડ આચાર્ય દેવે જે આપણને માર્ગ બતાવ્યો છે, એ માર્ગ આ જીવનમાં ગમે તેમ કરીને પણ, એ 23 નંબરના શ્લોકમાં આચાર્ય દેવે કીધું કે મળીને પણ મહાકષ્ટે અથવા તો મળીને એટલે કે મળવા જેટલું કષ્ટ વેઠીને પણ તું આત્મ સ્વભાવનો અનુભવ કર, આત્માનો નિર્ણય કર, એ કામ કરવા જેવું